તારીખ 27/10/1992 શ્રી સમયસર ગાથા 23-25 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 57
સમયસર પરમાનંદ જીવ અધિકારની ગાથા 23-24-25 ત્રણ ગાથા સાથે હવે અપ્રતિબુદ્ધને સમજાવવામાં આવે છે એટલે કે જે આત્માને ઓળખતો નથી અજ્ઞાન છે છતાં પણ જ્ઞાન પ્રાપ્તિ માટે ગરજવાન થયો છે એટલું લેવું અજ્ઞાની હોવા છતાં જેને આત્મહિતની દરકાર થઈ છે આત્મકલ્યાણની અંતરથી ભાવના થઈ છે જન્મ મરણથી છૂટવું જેના જીવનનું ધ્યેય છે એવો જીવ અજ્ઞાની હોય અપ્રતિબુદ્ધ હોય તો પણ તે જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્યતાવાન છે અને એવા જીવને અહીંયા સમજાવવામાં આવે છે સમયસર માત્ર જ્ઞાનીના અભ્યાસનો ગ્રંથ છે એટલો વિષય નથી સમયસાર છે એ અજ્ઞાનીને જ્ઞાની બનાવવા માટેનો ગ્રંથ છે મિથ્યા દ્રષ્ટિનું મિથ્યાત્વ છોડાવીને સમ્યક દર્શન પ્રાપ્ત કરાવવા માટેનો ગ્રંથ છે અને એ એક જ મુદ્દા ઉપર આખા ગ્રંથની રચના છે કુંદકુંદાચાર્ય દેવે એ એક દ્રષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને આ ગ્રંથ રચના કરી છે તથા અપ્રતિબુદ્ધ બોધનાય વ્યવસાય ક્રિયતે અપ્રતિબુદ્ધને બોધ આપવા માટે વ્યવસાય કરવામાં આવે છે આ મમ્રચંદ્રાચાર્ય સંસ્કૃતમાં કહે છે પછી વ્યવસાયનો અર્થ અહીંયા પ્રયત્ન કર્યો છે અને એ પણ એનો અર્થ થાય છે પણ વ્યવસાયનો અર્થ આપણે બધા જાણીએ છીએ અન્નાણ મોહી મદી મધ્યમ મીણમ ભણદી પોગલમ દવમ બદ્ધમ અધમ બદ્ધમ અબદ્ધમ છ સહા જીવો બહુભાવ સંજુતો સવ્વણનો નાણ દિઠો જીવો ઓગ લખણો નિચમ કહો પોગલ દવી ભૂલો જમ ભણસી મધ્યમ મીણમ જદીસો પુગલ દવી ભૂદો જીવતમ આવેદમ વિધરમ તો સકો વત્તુમ જે મજ્જમ મિણમ પુગલમ દવમ
અજ્ઞાનથી મોહિતમથી બહુ વાસનો કવિયોગે આબદ્ધતે
જેની મતિ અજ્ઞાન થી મોહિત છે એટલે કે પરદ્રવ્ય મતિ જ્ઞાનમાં જણાતા વેંત જે વ્યામોહને પામે છે વ્યામોહને પામતા ઈષ્ટ અનિષ્ટપણે દેખે છે જુએ છે પરદ્રવ્યને કે આ દ્રવ્ય મને સુખનું કારણ છે આ પદાર્થ મને દુઃખનું કારણ છે એમ નહીં હોવા છતાં શું એટલે એને મોહિત મતિ કહ્યો અથવા બુદ્ધિભ્રમ કહ્યો અથવા એને મિથ્યા કહ્યું, કેમ કે એવું પદાર્થનું સ્વરૂપ નથી છતાં કલ્પના કરે છે, આ કલ્પના વ્યામોથી કરે છે અને તેથી એને અજ્ઞાન કહેવામાં પણ આવે છે. અજ્ઞાનથી મોહિત મતિ, જેની મતિ અજ્ઞાનથી મોહિત છે અને જે મોહ રાગ દ્વેષ આદિ ઘણા ભાવોથી સહિત છે, અજ્ઞાન પણ છે અને અજ્ઞાનની સંતતિ એવા મોહ રાગ દ્વેષ વગેરે ઘણા ભાવોથી હજી સહિત છે, હજી એનો કસાય ગયો નથી, ચારે કસાય છે, અનંતાનુબંધી પણ છે, દર્શન મોહની આદિ પણ છે, એવો જીવ એમ કહે છે. એ જીવ શું કરે છે એની પ્રવૃત્તિમાં, કે આ શરીર આદિ બદ્ધ જે પૂતગળો છે, જે યોગ એટલે જોડાયેલા છે, બદ્ધ થયેલા છે આત્માના પ્રદેશો સાથે, એવા શરીર આદિ બદ્ધ એટલે બંધાયેલા પૂતગળો, તેમજ ધન્ય ધાન્ય આદિ અબધ પૂતગળ દ્રવ્ય, કુટુંબ પરિવાર ધન્ય ધાન સચિત અચિત મિશ્ર બધા લઈ લેવા, એમાં જેટલા પૂતગળો છે એ બધા પૂતગળો અબદ્ધ પૂતગળો છે, પૈસા છે એ જીવની સાથે બંધાયેલા નથી, છૂટા રહે છે શરીર સિવાયના બીજા, મકાન છે એ જુદું રહે છે, એ અબદ્ધ પૂતગળ દ્રવ્ય છે, એને મારું છે એમ કહે છે. કોણ? અજ્ઞાન. અજ્ઞાનની મતિથી શું કહે છે, કે આ મારું છે એટલે મારું સ્વરૂપ છે. મારું છે એનો અર્થ શું છે, કે મારા અસ્તિત્વમાં એ છે. પર પદાર્થ જ્ઞાનમાં જણાતા એનું અસ્તિત્વ જ્ઞાનમાં અવધારણ કરી લેવું, આ મિથ્યા ભાવ છે. પર પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસવો તે મિથ્યા ભાવ નથી, પર પદાર્થ જ્ઞાનમાં પ્રતિબિંબિત થવો તે જ્ઞાનનો મિથ્યા ભાવ નથી, પણ એનું અસ્તિત્વ મારા જ્ઞાનમાં છે, કે મારું અસ્તિત્વ અહીંયા ત્યાં છે એવું ભાષ્યમાન થવું, એને મિથ્યાત્વ અથવા અજ્ઞાન કહેવામાં આવે છે. અને એ પ્રકારે જીવ મારાપણું કરે છે. જો પ્રતિભાસે જ નહીં તો મારાપણું પણ કરવાનો અવસર આવતો નથી. જો અન્ય દ્રવ્ય પ્રતિભાસતું નથી તો એમાં મારું છે એમ કહેવાનો તો પછીનો પ્રસંગ છે, જાણ્યા પછીનો પ્રસંગ છે, પણ એમ તો છે નહીં. એ પૂતગળ દ્રવ્ય મારું છે એમ કહે છે. આચાર્ય દેવ કહે છે કે સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે સદા ઉપયોગ લક્ષણ વાળો જીવ છે તે પૂતગળ દ્રવ્ય કેમ થઈ શકે, કે તું કહે છે કે આ પૂતગળ દ્રવ્ય મારું છે. શું? સર્વજ્ઞના જ્ઞાનમાં દેખવામાં આવેલો, કેવળ જ્ઞાનથી આ વાત સિદ્ધ થયેલી છે એમ કહે છે. કેવળ જ્ઞાન ને નાખ્યું, જ્યાં જીવનું લક્ષણ ઉપયોગ બાંધવું છે ત્યાં સર્વજ્ઞના જ્ઞાન ની સાક્ષી લીધી છે, કે આ તો સર્વજ્ઞના જ્ઞાનમાં આ વાત જણાઈ છે કે જીવ તો સદાય ત્રણે કાળે નિત્યપણે ઉપયોગ લક્ષણ વાળો છે. શું? સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે જીવ તે સદા ઉપયોગ લક્ષણ વાળો છે, તે પૂતગળ દ્રવ્ય રૂપ કેમ થઈ શકે, એનામાં તો ઉપયોગ નથી એમ કે છે. પૂતગળમાં તો ઉપયોગ નથી, એ પૂતગળ દ્રવ્ય રૂપ કેમ થઈ શકે, કે તું કહે છે કે આ પૂતગળ દ્રવ્ય મારું છે, જો તારું એ થઈ શકતું નથી તો તારું છે તું કેવી રીતે કહે છે. પ્રશ્નાર્થ કરીને જોરથી નિષેધ કરેલો છે. શું પ્રશ્નાર્થ કરવો એનો અર્થ શું, કે કેવી રીતે થાય, જેનામાં જ્ઞાન નથી ને તું જ્ઞાન વાળો છો, તું કેમ કહેશ કે આ મારું છે, તારી સાવધાની કેમ રહેતી નથી કે હું જ્ઞાનમય છું, હું જ્ઞાન સ્વરૂપી છું એમ સાવધાની કેમ રહેતી નથી, અને આ દેહાદી બધો બધ પૂતગળોમાં મારા પણ તું જોવે છો. શું? જો જીવ દ્રવ્ય પૂતગળ દ્રવ્ય રૂપ થઈ જાય અને પૂતગળ દ્રવ્ય પણ જો જીવપણાને પામે તો તું એમ કહી શકે, જો કદાચ આમ બને તો. શું? કે જીવ પોતે જડ થઈ જાય અથવા પૂતગળો પોતે જીવ થઈ જાય તો તું કહી શકે કે આ મારું છે. પણ એમ તો થતો નથી, પણ એ પ્રકારે થતું નથી. એ એટલો ત્રણ ગાથાનો ગાથાર્થ છે, એના ઉપર ટીકા છે. એકે સાથે અનેક પ્રકારના બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવ ભાવોના સંયોગ વશે જે અપ્રતિબુદ્ધ જીવ અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક પાષાણ જેવો છે. આ દ્રષ્ટાંત આપ્યું છે. અત્યંત તિરોભૂત અલ્પ વિરામ છે ત્યાં. અલ્પ અત્યંત તિરોભૂત એટલે ઢંકાયેલા પોતાના સ્વભાવ ભાવપણાથી જેની સમસ્ત ભેદ જ્ઞાન રૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે. જે એવો છે કે જેની સમસ્ત ભેદ જ્ઞાન રૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે. અને મહા જ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે, કોઈથી નહીં, જુઓ, પોતે પોતાથી વિમોહિત છે. બહુ એક એક શબ્દમાં કેટલો ઉપયોગથી લખાયેલું છે. શું એવો અપ્રતિબુદ્ધ જીવ પરસ્પર નો ભેદ નહીં કરીને પેલા અસ્વભાવ ભાવોને જ પોતાનો કરતો, પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ પોતાનો કરતો, પૂતગલ દ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે. પૂતગલ દ્રવ્યને કેમ અનુભવે છે? કે આ મારું છે એમ અનુભવે છે. અહીંયા વાક્ય પૂરું કર્યું છે. શું હવે શું કહે છે ફરીથી જરા વિસ્તારથી એ વાતને સમજીએ. એક સાથે અનેક પ્રકારના બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી, એક તો સંયોગિક પરિસ્થિતિ શું છે કે શરીર અને કર્મ છે એ બદ્ધ પૂતગળો છે. શરીર અને કર્મ છે એ બદ્ધ પૂતગળો છે અને આ આત્માને એનું બંધન છે. બંધન છે એટલે એ ક્ષેત્રાવગાહી સંબંધ છે, સારો એવો સંબંધ છે, અને એનું ઘણું નિકટપણું છે. જ્યાં આત્મપ્રદેશો છે ત્યાં જ તે પૂતગળો રહેલા છે. એક તો એવા સંયોગનું અતિ નિકટપણાનું કારણ છે અને એ કારણે વેગપૂર્વક વહેતા અસ્વભાવ ભાવો, એને અસ્વભાવ ભાવો એટલે વિભાવ ભાવો કયા છે. વિભાવ ભાવો કેવા છે કે વેગપૂર્વક ચાલી રહ્યા છે. એક વિશેષણ લગાડ્યું છે. શું કહ્યું છે કે આ આત્મા અગાધિક પરિણામ કરે છે એ ધસીને કરે છે, પર પદાર્થ પ્રત્યે ધસીને કરે છે. એટલે પહેલા તો એનો આ વેગ ઠંડો પડી જવો જોઈએ. એક ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા હતા કે કોઈ માણસ ચક્કર ચક્કર ફરે છે, ગોળ ગોળ ફેરફદોળી ફરે છે ને, તો એક દિશામાં ફરે છે. એ ફરતા ફરતા એને વિચાર આવ્યો કે આ ઊંધા ચક્કર ફરું છું, મારે આમ ફરવાનું હતું. આમ નહોતું ફરવાનું પણ આમ ફરવાનું હતું. પણ વેગે ચડેલો હોય તો જો સીધો ઊભો રહી જાય કે સીધો ઊંધો ચક્કર ફેરવવાનો પ્રયત્ન કરે તો હેઠો પડે. આ એક એની વૈજ્ઞાનિક પોઝિશન હોય છે. એટલે એને પહેલા ધીરા પડવું પડે. ધીરો પડે તો ઊભો રહી શકે, ઊભો રહી શકે તો ઊંધા ચક્કર શરૂ કરી શકે. આ બે પ્રક્રિયામાંથી એને પસાર થવું. એમ આ આત્મા અનાદિથી જે પરપદાર્થો એની સાથે જોડાયેલા છે, કર્મ અને આ શરીર આદિ, એના પ્રત્યેના પરિણામમાં જોરથી ધસે છે. કોઈ એમ કે આ જોરથી ધસે છે એની કેમ ખબર પડે? કે જરાક શાંતિથી પોતાના પરિણામોનું અવલોકન કરે તો એને ચોક્કસ ખબર પડશે કે જે પરિણામોને મારે રોકવા જોઈએ, રોકવા જોઈએ ને એથી ઉલટા કરવા જોઈએ, એ પરિણામોમાં તો હું જોરથી ધસી વેગથી ધસું છું. આ કેવી રીતે ઉલટા પરિણામ થશે? અને તો આનો વેગ પહેલા ઠંડો પાડવાની જરૂર છે. આ વેગનો મુખ્ય પ્રકાર તો છે પુરુષાર્થનો વિપર્યાસ. પુરુષાર્થનો વિપર્યાસને લઈને વેગ છે, ઊંધો પુરુષાર્થ છે એક. પછી ભાવ શુભ હોય કે અશુભ હોય બંને વિભાવ જ છે. એની સાથે અશુભને કે શુભને નો ભેદ પાડવાની જરૂર નથી, બંનેમાં એવી રીતે જીવ દસે છે અજ્ઞાન ભાવમાં. અને બીજો એ પુરુષાર્થની સાથે જે રસ ભળે છે એમાં બીજા બધા ગુણો નો સાથ છે. એટલે તીવ્ર રસે કરીને પુરુષાર્થ થી તીવ્ર પુરુષાર્થ થી આ જીવ પરદ્રવ્ય પ્રત્યેના પરિણામ ને કરી રહ્યો છે. એવા અસ્વભાવ ભાવો એને પણ અહીંયા આચાર્ય ભગવાન તો સંયોગ કહે છે. એવા ભાવોના સંયોગ વશે. સંયોગ કેમ કહે છે કે જેનો યોગ થાય એ બધા સંયોગિક ભાવ છે. પંચાસ્તિ કાયમાં તો એક સમયની પર્યાયને સંયોગ કયો છે, કેમ કે એનો વિયોગ થાય છે. જીવ દ્રવ ધ્રુવ નિત્ય છે એને એક સમયની પર્યાય છે એ સંયોગ રૂપે છે, કેમ કે એનો વિયોગ થાય છે. વિયોગ થાય, વિયોગ અને સંયોગ જોડાયેલા છે. જે વિયોગને અપેક્ષિત છે નજીકમાં તેને સંયોગ કહેવામાં આવે છે, જેનો યોગ વિયોગ અપેક્ષિત છે તેને સંયોગ કહીએ. એવા વિભાવ ભાવોના સંયોગ વશે છે. દબાજો જે અપ્રતિબુદ્ધ જીવ, અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની, જેને આત્મજ્ઞાન નથી, સ્વ પરનું ભેદ વિજ્ઞાન નથી, પરને પરપણે જાણતો નથી, વિભાવને નુકસાનકારક દુઃખરૂપ અને વિપરીત જાણતો નથી, એ બધા અપ્રતિબુદ્ધના લક્ષણો છે. એની સાથે એકત્વ અને અભેદતા સાધે છે, તેથી કરતા પણ કરે છે, એ પણ અપ્રતિબુદ્ધનું સ્વરૂપ છે. એવો અપ્રતિબુદ્ધ જીવ અનેક પ્રકારના વર્ણ વાળા આ દ્રષ્ટાંત લીધું છે. હવે એક સ્ફટિક મણી હોય અને એની પાસ નજીકમાં અનેક પ્રકારના વર્ણ વાળા પદાર્થો મૂકેલા હોય, એટલે એનો આશ્રય લીધો, એના ઉપર એ મૂકેલો હોય સ્ફટિક મણી, એવું અનેક વર્ણ વાળું કપડું હોય, ફૂલ હોય, કોઈ કાગળ હોય, ગમે તેના ઉપર મૂક્યો હોય, તો એની નિકટતાને લઈને, દૂર હોય તો જાય નથી પડતી એમ કે છે, એની નિકટતાને લઈને રંગાયેલા સ્ફટિક પાષાણ જેવો છે, એમાં જે જાય ઉઠે છે સ્ફટિકની પર્યાય એકદમ પારદર્શક, રંગ વિનાની, વર્ણ રહિત, કલરલેસ, એકદમ પાણી જેવો પારદર્શક હતો, એના બદલે એમાં અનેક રંગો જોવામાં આવે છે, એની અવસ્થા થઈ. અને તેથી અત્યંત તિરોભૂત પોતાના સ્વભાવ ભાવપણાથી જેની સમસ્ત ભેદ જ્ઞાન રૂપી જ્યોતિ અસ્ત થઈ ગઈ છે, એના જેવો છે આ સ્ફટિક રંગની જેમ આ જીવ રાગ થી રંગાઈ ગયો. શું કે છે, જે પૂતગળો સમીપમાં હતા, ઉદયમાન થયા, શરીર આદિ હતા, એના રાગે રંગાઈ ગયો, એવો રંગાઈ ગયો, એવો રંગાઈ ગયો એના રાગના રસમાં કે એને પોતાના ભેદ જ્ઞાન ની જ્ઞાન જ્યોતિ અત્યંત તિરોભૂત થઈ ગઈ, ઢંકાઈ ગઈ, એને જુદા પાડવા માટેની એની અશક્તિ થઈ ગઈ કે જ્ઞાન જુદો અને રાગ જુદો છે, વિભાવ જુદો અને રાગ જ્ઞાન જુદું છે, એ અત્યંત તિરોભૂત થઈ ગયું. અત્યંત તિરોભૂત પોતાના સ્વભાવ ભાવપણાથી જે અસ્ત, જે જીવ જેની સમસ્ત ભેદ જ્ઞાન રૂપી જુદી અસ્ત થઈ ગઈ છે, એવો છે. જે જીવ એવો છે કે જેની સમસ્ત ભેદ જ્ઞાન રૂપી જુદી અસ્ત થઈ ગઈ છે, આ પણ ખબર પડે એવું છે. અવલોકન કરે તો ભેદ જ્ઞાન નો પ્રયોગ કરવા બેસે જીવ તો એને ખ્યાલ આવશે કે જ્ઞાન જુદું ને રાગ જુદું હું જુદો નથી સંપાડી શકતો. સમજવામાં સમજી શકું છું કે જ્ઞાન છે તે રાગ નથી અને રાગ છે તે જ્ઞાન નથી, પણ અનુભવમાં બે એક પણ અનુભવાય છે, અનુભવમાં જુદું નથી પડતું. સમજવામાં જુદું પડવા છતાં અનુભવમાં જુદું નથી પડતું, એનો અર્થ કે ભેદ જ્ઞાન કરવાની જ્ઞાન જ્યોતિ એની અસ્ત થઈ ગઈ છે, ઢંકાઈ ગઈ છે, જરાય નો ઉદય નથી. એવી પરિસ્થિતિમાં અજ્ઞાની જીવ ઉભો છે. શું આ તો હજી અજ્ઞાની જીવના રોગનું નિદાન કરે છે, એમાં રિપોર્ટ કાઢે છે ને લેબોરેટરીના પૃથક્કરણ કરીને, એમ આ અજ્ઞાની જીવના અજ્ઞાન પરિણામનું પૃથક્કરણ કરે છે આચાર્ય મહારાજ, કે એની દશા શું છે, કે એવો રાગ સાથે એક મેઘ થઈ ગયો છે, કે એને ભેદ જ્ઞાન કરવાની શક્તિ ખલાસ જાણે છે, સ્પષ્ટ થઈ ગઈ છે, એટલે છે જ નહીં જાણે. આ પરિસ્થિતિમાં એ ઉભો છે. જેને સમસ્ત ભેદ જ્ઞાન રૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે. અને મા જ્ઞાન થી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે, અને મા જ્ઞાન છે આ જે છે એ થોડો અપરાધ નથી પણ મહા અજ્ઞાન છે. જો શરીરમાં હું પણ કરવું તે મા અજ્ઞાન છે. કોઈ પણ શુભાશુભ પરિણામમાં હું પણ કરવું મહા અજ્ઞાન છે એમ કે છે. શું એમાં શું પણ શુભ ભાવ તો કર્યો ને, ભગવાનની ભક્તિ તો કરી ને, શું ગુરુની ભક્તિ તો કરી, સત્પુરુષની ભક્તિ તો કરી, તો કે એવા શુભ રાગમાં હું પણ કર્યું સાથે સાથે, જરાક નક્કી કરતો જા, તો તે મહા અજ્ઞાન છે, ના પાડે છે. દેવગુરુ શાસ્ત્ર તો ના પાડે છે કે તું રાગ નથી એમ કે છે, તારો રાગ એ તારું સ્વરૂપ નથી, અને રાગને જુદા પાડવા માટેનું તારું ભેદ જ્ઞાન નથી એ મોટો અપરાધ છે એમ કે છે. શું કે છે? એ મોટો અપરાધ છે, નાનો અપરાધ નથી પણ એ મોટો અપરાધ છે. કેમ મોટો અપરાધ છે? કે એની સજા પરંપરા એ નિગોજ છે. એ મિથ્યાત્મની સજા શું છે? પરંપરા એ નિગોજ છે. માટે શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં જ્ઞાન ને રાગ જુદા પાડો છો. શાસ્ત્ર તો તમને એમ સ્વાધ્યાય કરાવવામાં નિમિત્ત છે. શું આ શાસ્ત્ર સ્વાધ્યાય ચાલે છે? શાસ્ત્ર સ્વાધ્યાય કે શું નિમિત્ત છે? કે તારું જ્ઞાન ને રાગ જુદા છે એમ એમ જો અભ્યાસ ચાલે તો એ જ્ઞાનાભ્યાસ છે, શાસ્ત્ર અભ્યાસ છે. પણ માત્ર શાસ્ત્રનો અભ્યાસ કરવાનો, સ્વાધ્યાય કરવાનો રાગ, એ રાગ સ્વાધ્યાય નથી. શું કહેવું છે? સ્વાધ્યાય કરવાનો શુભ રાગ, એ શુભ રાગ તે સ્વાધ્યાય નથી. પણ સ્વાધ્યાયમાં જ્ઞાન ને રાગ જુદા પાડવાની જે શાસ્ત્ર આજ્ઞા છે એ આજ્ઞાને અનુસરવું તે સ્વાધ્યાય છે. આમ છે સોગાનીજી કે છે કે દેવ ગુરુ શાસ્ત્ર તો સમ્યક દર્શન ના નિમિત્ત છે. તે સમ્યક દર્શન ન ઉત્પન્ન કર્યું અને એ દેવગુરુ શાસ્ત્ર મળવાથી તીવ્ર શુભરાગ કરીને એ શુભરાગમાં એકત્વ રૂપ મિથ્યાત્વ કર્યું, તો એને ત્યાં મિથ્યાત્વમાં નિમિત્ત બનાવ્યા. જો કે એવું નિમિત્તત્વ એનામાં નથી, એવું નિમિત્તત્વ એનામાં નહીં હોવા છતાં તે એને મિથ્યાત્વના નિમિત્ત બનાવ્યા. જેમ બહારમાં અનુકૂળ સંયોગોની પૈસા વગેરે એની કમાણી થવી એ પૂર્વ પુણ્યનો ઉદય છે, એમ દેવગુરુ શાસ્ત્રનો સંયોગ થવો તે પૂર્વકર્મનો પૂર્વ પુણ્યનો ઉદય છે. ઉલાપણે પણ તે અશુભ ભાવથી મારાપણું કર્યું ને મિથ્યાત કર્યું, આ અશુભ ભાવથી મારાપણું, શુભ ભાવમાં મારાપણું કરીને મિથ્યાત કર્યું. શું ફેર કર્યો? તે કાંઈ નથી કર્યો. પહેલાં અશુભનો વેપાર કરતો હતો, હવે શુભનો વેપાર કરો. મિથ્યાત બેમાં સામાન્ય છે. આ તો ઘોર અપરાધ છે. મહા અજ્ઞાન કીધું એને, ઘોર અપરાધ એટલે અને સાંભળવાનો જે રાગ, એનાથી હું અત્યારે જ્ઞાનમય જુદો છું એવો પ્રયત્ન ઉપાડીને શ્રવણની બાહ્ય ક્રિયા હોવી કે થવી જોઈએ. બારમાં બધાને એમ લાગે કે બધા સાંભળવા બેઠા છે, પણ બધાનું એક સરખું પરિણામ ન હોય. કોઈ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરતો હોય એ વખતે પણ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે, એ એવી રીતે શ્રવણ કરવાની વાત છે. શું કહે છે? કે ભેદ જ્ઞાનના અભાવથી અને મા અજ્ઞાનથી જેનું હૃદય એટલે શ્રદ્ધા જ્ઞાન, અંતરંગ શ્રદ્ધા જ્ઞાન, હૃદય એટલે આ છે હૃદયની પંપિંગ સ્ટેશન ને લોહીનું વહન કરે છે ને, જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે, એટલે જેને જે પોતે જ શ્રદ્ધા જ્ઞાનમાં વ્યામો પામી ગયો છે, એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વ પરનો ભેદ નહીં કરીને એવો અપ્રતિબુદ્ધ જીવ શું કરે છે કે હું જ્ઞાનમય સ્વ છું અને રાગ ને રાગના વિષયભૂત પૂતગળો પર છે, એવો ભેદ નહીં કરીને પેલા અસ્વભાવ ભાવો ને જ પોતાના કરતો શું કરે છે, એ રાગ ને પોતાપણે અનુભવે છે, પોતાના સ્વભાવ નથી એવા વિભાવો ને જ પોતાપણે અનુભવે છે, આ અભેદ જ્ઞાન કરે છે, રાગ સાથે અભેદતા કરે છે, અભેદપણું કરે છે, અસ્વભાવ ભાવો એટલે વિભાવ ભાવો ને જ પોતાના કરતો, વિભાવ ભાવો ને પોતાના કરે છે એટલે વિભાવના વિષયભૂત જે પૂતગળ દ્રવ્ય છે તે પૂતગળ દ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે, શું શું કરે છે, અનુભવ લીધો, આયા મિથ્યા અનુભવ લીધો, મિથ્યા પરિણમનમાં અનુભવની વાત લઈએ છે, જાણપણાની વાત લેતા નથી, કેમ કે કોઈ શાસ્ત્રના અભ્યાસી જીવો એવા પણ છે કે જે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ ને આત્માના કહેતા નથી ને જાણતા નથી, છતાં અનુભવ કરે છે આત્માના પોતાપણે, શું આપણા મુમુક્ષુ ભાઈઓની જ વાત લઈએ કે ગુરુદેવની કૃપાથી જાણવા મળ્યું સમજવા મળ્યું કે આત્મા શુદ્ધ જ્ઞાનમય છે, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ છે તે અનાત્મા છે, તેથી તેમાં પોતાપણું મારાપણું કરવું તે મિથ્યા ભાવ છે, નહીં કરવું જોઈએ, તેનું ફળ ઘણું ભયંકર છે, પરિભ્રમણ છે, એ ભયંકર પરિભ્રમણમાં કરવા લાયક નથી એવું બરાબર સમજાય છે, પણ અનુભવમાં ફેર પડતો નથી, અનુભવે છે એને સ્વપણે પોતાપણે, એટલે અહીંયા અનુભવે છે એમ લીધું છે, મોટો અપરાધ છે, જાણનારની જવાબદારી વધે છે, જે જીવ જાણતો નથી ને પોતાપણું કરે છે એનો અપરાધ ક્ષમ્ય છે, જાણીને અપરાધ કરે છે એનો અપરાધ અક્ષમ્ય છે, ચોર ચોરી કરે અને જે સજા મળે અને પોલીસ ચોરી કરે એને જે સજા મળે કે ન્યાયાધીશ ઉઠીને ચોરી કરે એને સજા મળે એમાં ફેર હોય છે, ચોરને ઓછી સજા થાય, પોલીસને વધારે સજા થાય અને ન્યાયાધીશ હોય તો એને એથી વધારે સજા થાય, આમ છે, જાણનારની જવાબદારી વધે છે, એટલે કે જે જીવો શાસ્ત્ર અધ્યયન કરે છે શાસ્ત્ર શ્રવણ કરે છે એવા જીવોની જવાબદારી વધારે છે, આમાં બીજા જીવો સામાન્ય જીવો કરતા એની જવાબદારી વધારે છે, એ જવાબદારી ન સમજે તો એની શિક્ષા એનો દંડ પણ મોટો છે, એ કુદરતના ઘરનો વિષય છે, એ કુદરતને કોઈ ફેરવી શકતો નથી, ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કુદરતના કાનૂનને બદલવા કોઈ સમર્થ નથી, આમ છે, પેલા અસ્વભાવ ભાવોને જ પોતાનો કરતો, પૂતગળ દ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે, એમ કહેતો નથી, કહે છે ભલે ગમે તે, પણ અનુભવે છે, આમ આ એની અનુભવની ભૂલ છે, આપણે તો એ વિચારીએ છીએ ને કે ભૂલ બે પ્રકારની છે, એક સમજણની ભૂલ છે અને એક અનુભવની ભૂલ છે, ગુરુદેવની કૃપાથી સમજણની ભૂલ આપણે સુધારી હોય તો અનુભવની ભૂલ આપણે હવે સુધારી લેવી જોઈએ, શું પહેલા તો સમજણની ભૂલ હતી, મેં પૂજા નથી કરી, અર્ઘ મેં ન ચડાવ્યો, આ મેં ઉપવાસ ન કર્યો, મેં ત્યાગ ન કર્યો, મેં આ સંયમ ન પાડ્યો, શું તો ત્યાં તો હજી એને સમજણમાં પણ પરદ્રવ્યની ક્રિયા શરીર અને ઉલટા અનુભવની ભૂલ સુલટા અનુભવથી છૂટે, એ સમજણથી ન છૂટે, જે ઉલટી સમજણ છે એ ભૂલ સુલટી સમજણથી સુલટે સુલજી જાય, પણ અનુભવની ભૂલ સમજણથી નહીં છૂટે, અનુભવની ભૂલ અનુભવથી છૂટશે, એના માટે અનુભવનો પ્રકારના પ્રયત્નો જોઈએ, એના માટે એકલી સમજણ કામમાં આવે, પહેલા સમજણ હોય એ જુદી વાત છે, પણ પેલા સમજણું હોય એ હવે આપણે વિચારવાનું રહેતું નથી, એ તો ન સમજો એને વિચારવાનું રહે છે. જે સમજો એને તો હવે અનુભવની ભૂલ સુધારવા માટે અનુભવનો પ્રયત્ન, અનુભવ પદ્ધતિથી થયેલો પ્રયત્ન એના પરિણામમાં હોવો જોઈએ. શું કહ્યું આયા કે જેમ સ્ફટિક પાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેક વર્ણરૂપપણું દેખાય છે, સ્ફટિકનો નિજ શ્વેત નિર્મળ ભાવ દેખાતો નથી. માનો કોઈ કાળું કપડું મૂક્યું, આખો સ્ફટિક કાળો ધબ લાગે, બીજો પથ્થર એની પાસે ઝાંખો લાગે એટલો કાળો લાગે. લ્યો ઠીક, એકદમ કાળા પદાર્થનો આશ્રય થયો હોય ને એના ઉપર મૂક્યો હોય, કાળો કાગળ હોય, કપડું હોય, ફૂલ હોય, એટલો કાળો દેખાય કે બીજો કાળો પથ્થર એની પાસે ઓછો કાળો દેખાય ને એ વધારે કાળો દેખાય છે. શું તો એનો નિર્મળ સ્વભાવ છે એ વખતે દેખાતો નથી, છે ખરો. શું નિર્મળ સ્વભાવનો નાશ નથી થઈ ગયો, જો નિર્મળતા ન હોત તો તે કાળા પણ જ ન હોત, ત્યાં એ કાળો થયો જ ન હોત. લાકડા ને ઉપર મૂકો જોઈએ કાળું કપડું, લાકડું કાળું નહીં દેખાય, કેમ કે એનામાં નિર્મળતા નથી. સ્ફટિકમાં નિર્મળતા છે એટલે એ કાળો દેખાય છે, એટલે અહીંયા નિર્મળતાનો નાશ નથી થયો એમ કે છે. એ ઢંકાઈ ગઈ છે, નિર્મળતા છે એ ઢંકાઈ ગઈ છે એટલે દેખાતી નથી. તેવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ ગયો છે તે દેખાતો નથી. રાગ ને રાગના વિષયભૂત પદાર્થનું પ્રતિબિંબ પડવાથી એ પોતે પ્રતિબિંબને પ્રતિબિંબ નહીં સમજતા બિંબ સમજી લે છે. જે બિંબનું પ્રતિબિંબ પીડ્યું છે એને પ્રતિબિંબને પ્રતિબિંબ સમજે તો એને નિર્મળતા જ્ઞાન મારીએ, પણ એ પોતે જ બિંબ સમજી લે છે, આ એની ભ્રાંતિ છે. એમાંય ખાસ કરીને પ્રયોગ કરવાનો તક છે અશાતાના કાળે. શું શરીરની અશાતા વેદની ઉત્પન્ન થાય ત્યારે આત્મામાં અશાતાનું જ્ઞાનમાં પ્રતિબિંબ પીડ્યું છે. જ્ઞાનને અશાતા નથી થઈ, જ્ઞાનને અશાતા નથી થઈ, એવી ખબર નથી પડતી કે એની ખબર પડે એવી વાત છે. જો એક માણસને બહુ પીડા થતી હોય, એટલી બધી પીડા થતી હોય કે જાણે પોતે સહન નથી કરી શકતો એટલી પીડા થતી હોય, એમાં 25 વર્ષ પહેલા અપહરણ કરી ગયેલા છોકરો સામે આવીને ઉભો રહી હતો, એકદમ એને ભેટી પડે, એકનો એક છોકરો હોય એકલો તો, અને 25 વર્ષથી એના વિયોગમાં બહુ જ વિયોગની વેદના સહન કરી હોય, અને એમાં ઓછી તો સામે આવીને ઉભો રહી જાય, ક્યાં જાય પીડા? એનું જ્ઞાન જે ઉપયોગ છે એટલે બદલાઈ ગયો, ઉપયોગે જે આશ્રય કર્યો હતો, વેદનાનો આશ્રય કર્યો હતો એ ઉપયોગે આશ્રય કર્યો છોકરાનો, વેદના કઈ વહી નથી ગઈ, વેદના ચાલુ જ છે એને, પણ ઉપયોગ તે ધર્મ છે. જેવો ઉપયોગ ઉપયોગ જેનો આશ્રય કરે તથારૂપ ધર્મ એમાં ઉત્પન્ન થાય છે. એક કષાય થી બીજો કષાય નાશ પામતો હોય તો અકષાય સ્વભાવથી કષાય નાશ પામે એમાં કઈ મોટી વાત હતી? એમાં કોઈ મોટી વાત નથી. આત્મા જે અકષાય સ્વભાવ, પ્રબળ અકષાય, એનું બળવાન અકષાય સ્વભાવ છે, સ્વભાવ છે એનું બળવાન પણ અનંત છે. કેટલું છે? અનંત, અનંત સામર્થ છે અકષાય સ્વભાવી પદાર્થનું. એના પરથી જેને કષાય ઉપર પ્રહાર થાય એનો કષાય કેમ ન જાય? કે છે એ ગમે એવો કષાય જાય, સાતમી નારકીના વેદનાને ઉલ્લંઘન કરીને નવો પ્રથમ ઉપશમ સમ્યક દર્શન ત્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં વેદનાનો અનુભવ નથી થતો, ત્યાં આત્માના આનંદનો અંતર સુખરસ ઘટાઘટી, આત્માના આનંદનો ઘટક ઘટક આનંદ પીએ છે એ વખતે. એટલી બધી તીવ્ર વેદના છે કે એના અબજમાં ભાગની, અસંખ્યમાં ભાગની વેદનાનો અહીંયા અંશ આવે તો માણસ મરી જાય, આયનું આયુષ પૂરું થઈ જાય, એટલી તીવ્ર વેદના છે ત્યાં તો. સંઘરણ પણ એવા છે કે ત્યાં વેદના ઘણી હોય તો પણ એ સહન કરે જ છૂટકો એને, એમાંથી એનું આયુષ પૂરું ન થાય એ વેદના ને કારણે. જેટલું આયુષ બંધાણું એ ભોગી વાત કરે વેદનામાં ને વેદનામાં, એ વેદના નું ઉલ્લંઘન કરીને આત્માના આનંદમાં આનંદ વિભોર થઈને પ્રદેશે પ્રદેશે પોતાના સિદ્ધ પદ નો સાક્ષાત અનુભવ કરે, તો એ વેદના એ અનુભવને રોકવા માટે સમર્થ નથી. સાતમી નારકીની છેલ્લી હદની વેદના છે, વધુમાં વધુ એથી વેદના ક્યાંય નથી હોતી. એ વેદના પણ જીવના આનંદને પરિણમાવા માટે પ્રતિબંધ પ્રતિબંધ કરવા સમર્થ નથી, અટકાયત કરવા સમર્થ નથી. એટલો બળવાન સ્વભાવ છે. ગુરુદેવ તો ઘણા દ્રષ્ટાંત આપતા. 118 ડિગ્રી નો તડકો, અત્યારે 112 ડિગ્રી થાય છે ને ત્યારે બધા ત્રણેયમાં પોકારી જાય છે અને કેટલાક તો મરી જાય છે. સહન ન કરી શકે એવા કેટલાક માણસો ને પશુઓ પશુ પક્ષીઓ મરી જાય છે. પણ 118 ડિગ્રી નો તડકો હોય તો સમુદ્રમાં ભરતી આવે. બપોરે 12 વાગે ભરતી નો ટાઈમ હતો, બપોરે 12 વાગે ભરતી આવે. આમ શું છે, ભરતી રોજ એક વખત આવે, દિવસે ને એક વખત આવે રાત્રે, અને આમ પૂનમ ની સૌથી મોટી ભરતી આવે, અને અમાસ નો સૌથી મોટો ઓટ આવે. બાકી રોજ ભરતી ઓટ તો થયા કરે. સમુદ્ર ના કિનારે રહેતા હોય તો ખબર હોય, રોજ ભરતી આવે, એનો ટાઈમ બદલાયા કરે જુદા જુદા. એ 118 ડિગ્રી ના ખરે બપોરે પણ અંદર થી ભરતી આવે છે, એને સૂર્ય નો તડકો ન રોકી શકે. એમ બહાર નો સાતમી નારકી નો સંયોગ આત્માના આનંદ ને ન રોકી શકે. એ બળવાન છે, અસાતા બળવાન નથી, સ્વભાવ બળવાન છે એમ કેવું. માટે કોઈએ પોતાના સંયોગના રોદણા રોવા જેવા નથી. શું આ માણસ કે ભાઈ શું કરીએ, અમારે ઉપાધિ ઘણી છે. તમારે ઉપાધિ નથી ને, એટલે તમે બેઠા બેઠા જ્ઞાનની વાતો કરો છો, પણ અમારા જેવી ઉપાધિ હોય તો ખબર પડે તમને એમ કે. હ ખોટી વાત છે, તમને કાંઈ ઉપાધિ નથી. મનુષ્યની અંદર તો અશુભ પણ સાધારણ છે, અશુભનો ઉદય પણ સાધારણ છે, અને શુભનો ઉદય પણ સાધારણ છે. દેવના જેટલો શુભનો ઉદય મનુષ્યને નથી, નારકી જેટલો અશુભનો ઉદય મનુષ્યને નથી. તિરિંચણમાં અશુભનો ઉદય કાંઈક વિશેષ છે, શુભનો ઉદય બહુ અલ્પ છે. જ્યારે મનુષ્યને તો બે સાધારણ છે, શુભ પણ સાધારણ છે અને અશુભ પણ સાધારણ છે. એટલે તીવ્ર રાગના નિમિત્તો નથી, તીવ્ર દ્વેષના નિમિત્તો નથી, એને તો બહુ સારી સગવડ છે એને તો. હવે અહીંયા એમ કે અમને આમ છે ને તેમ છે ને અમને કઈ અમે કરી શકીએ નહીં અત્યારે, તારી વાત તદ્દન ખોટી છે. તને તારું આત્મહિત કરવાની જરૂરત દેખાણી નથી, આવશ્યકતા લાગી નથી, એટલે તને રૂચિ થઈ નથી, અને રૂચિ નથી થઈ એટલે તારો પ્રયત્ન રૂચિ અનુસાર ચાલતો નથી. આ સીધી વાત છે. તો કહે છે કે અપ્રતિબુદ્ધ ને કર્મ ની ઉપાધિ થી તેવી રીતે, એ સિદ્ધાંત કેવો છે, તેવી રીતે અપ્રતિબુદ્ધ ને કર્મ ની ઉપાધિ થી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે તે દેખાતો નથી. એ ઉપાધિ ગ્રહણ કરે છે, જ્ઞાનમાં માત્ર જાણનાર રહેવાને બદલે ઉપાધિ ગ્રહણ કરે છે, મારાપણાની ઉપાધિ ગ્રહણ કરે છે. આ શરીર મારું છે, આવો ઉદય મને છે, આવો મને કર્મનો આકરો ઉદય છે, એમ કરીને ઉપાધિ ગ્રહણ કરે છે. તેથી પોતાને પોતાનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈને દેખાતો નથી. તેથી પુદ્ગળ દ્રવ્યને પોતાનો માને છે. અંદરમાં જ્ઞાનના અંતરંગમાં જ્ઞ 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 પણે જ્ઞાન ધારા ચાલે છે. આ તો પ્રગટ છે, આ જ્ઞાનની ધારા તો પ્રગટ છે. હવે એટલો ખેંચાયેલો રહે છે જ્ઞાકાર જ્ઞાનમાં, ઉપાધિ ગ્રહણ કરીને એટલો વેગથી ખેંચાય છે કે આ એને તિરોભૂત થઈ જાય છે. એની જે જ્ઞાન ધારા છે એ તિરોભૂત થઈ જાય છે. 17-18 માં તો એને જ આત્મા કીધો છે, કેમ કે વેદન ત્યાં છે ને. એટલે આબાળ ગોપાળ ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જે અનુભવમાં આવ્યો એને જ ભગવાન આત્મા કહે છે. એ અનુભૂતિ ને જ ભગવાન આત્મા કહે છે. એને જ્ઞાન નો અંશ નથી કેતા ને લક્ષણ એ નથી કેતા, એને આત્મા કહે છે. તો શું એવા અપ્રતિબુદ્ધ ને હવે એવી સ્થિતિ વાળા જીવ ને હવે સમજાવવામાં આવે છે. આ તો એનું પોસ્ટમોર્ટમ કર્યું એને અજ્ઞાન નું, મિથ્યાત ને અજ્ઞાન નું પોસ્ટમોર્ટમ કર્યું કે રોગ ક્યાં છે ને કેવો છે ને કેવી રીતે ભાવ મરણ દ્રવ્ય મરણ થઈ રહ્યું છે. એવા અપ્રતિબુદ્ધ ને હવે સમજાવવામાં આવે છે કે રે દુરાત્મન. શું આચાર્ય મહારાજે સંસ્કૃતમાં દુરાત્મન શબ્દ આત્મપંસન, આત્માનો ઘાત કરનારો એ દુરાત્મા, એ આત્માનો ઘાત કર, દુરાત્મા એટલે દુષ્ટ આત્મા. આત્મા એને અજ્ઞાનીને દુષ્ટ આત્મા કીધો. કેમ કે પોતાના આત્મઘાત કરવાના દુષ્ટ પરિણામે પરિણમો છે માટે એને દુષ્ટ આત્મા કહેવામાં આવે છે. અહીંયા સ્વભાવ લક્ષમાં ન લેવો, અહીંયા પર્યાયની પ્રધાનતાથી સંબોધન છે. દ્રવ્ય દ્રષ્ટિ આચાર્ય મહારાજ ની એમને ઊભી છે. નિજ સત્તા એ શુદ્ધ સૌને પેંખતા હોલા પ્રભુ તુમ જાણ રીતિ. આનંદનજી નું પદ છે કે પ્રભુ તુમ જાણ રીતિ સૌ જગત દેખતા હો લાલ. આખા જગત ના જીવોને આપે એમ જુઓ છો. સૌ જગત એટલે આખા જગત ના સમસ્ત જીવોને આપ તો શુદ્ધ સત્તા એ જુઓ છો. અહીંયા એ દ્રદૃષ્ટિ ઉભી છે અને પર્યાય ની પ્રધાનતાથી આચાર્ય મહારાજ સંબોધન કરે છે. આચાર્ય મહારાજ ને કઈ કસાય થયો છે? આચાર્ય મહારાજ ને એ વખતે કરુણા નો રાગ વિશેષ થયો છે. શું એવું ભૂલથી પણ સમજવા યોગ્ય નથી કે શ્રી ગુરુ ક્યારે કઠોર શબ્દ નો પ્રયોગ કરે ત્યારે એમને કસાય થયો હોય. કઠોર શબ્દ નો પ્રયોગ કરે ત્યારે વિશેષ કરુણાવંત છે એમ સમજવું યોગ્ય છે. આમ છે તો સમજવા સમજવામાં ફેર થઈ જાય ને માણસને. આગળ પશુ કહેશે અમૃતચંદ્રાચાર્ય તો 14 કળશ ની અંદર અજ્ઞાની ને પશુ કહેશે. હે દુરાત્મન, હે આત્માનો ઘાત કરનાર જીવ, જેમ પરમ અવિવેક થી કાન ખાનારા હસ્તી આદિ પશુઓ સુંદર આહાર ને તૃણ સહિત ખાઈ જાય છે. તો આ દ્રષ્ટાંત અહીં લીધો છે. જેમ હાથી હસ્તી એટલે હાથી વગેરે પશુઓ સુંદર આહાર ને એટલે લાડવા વગેરે મિષ્ટાન ને ઘાસ ની અંદર મીટાળીને ખાઈ જાય છે, એવી રીતે ખાવાના સ્વભાવ ને તું છોડ. ખાવાના એટલે અહીંયા અનુભવ કરવાના તારા વિપરીત આદત ને સ્વભાવ એટલે આદત, વિપરીત આદત ને વિપરીત ટેવ ને તું છોડી દે. એ તારો અનુભવ કરવાનો વિપરીત પ્રકાર છે. તો રાગ ને એટલે કે મલિન પરિણામ ને અને જ્ઞાન એટલે પવિત્ર અકસાઈ પરિણામ ને એક સાથે અનુભવમાં ક્યાં લે, અને એમાં પણ તીવ્ર રાગ ને લઈને જ્ઞાનનો સ્વાદ જ ના આવે એવો અનુભવ ક્યાં કર એમ કે છે. એવો રાગમાં તન્મય થઈ જાય છે કે જેને લઈને એને જાણે જ્ઞાન છે કે નહીં એનું જ ભાન રહેતું નથી, મને જ્ઞાન છે કે નહીં એનું જ ભાન રહેતું નથી, વિસ્મૃત થઈ જાય છે. એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ છોડ એમ કે છે. લ્યો ઠીક જહી હિ એમ કે છે. હે દુરાત્મન આત્મપંસન, જહી જહી પરમ અવિવેક, તારા પરમ અવિવેક ને, તારો ઘણો અવિવેક છે. પરમ અવિવેક છે એટલે તારો ઘણો અવિવેક છે, તીવ્ર અવિવેક છે, એને તું છોડ છોડ. હવે બે વાર કહીને ભાવનાથી વાત કરી છે. હવે કોને કડક કહી શકાય કે જે નજીકમાં હોય એને કડક કહી શકાય, દૂરમાં હોય એને કડક કહી શકાય નહીં. ઘરના છોકરાને જેટલો ઠપકો અપાય એટલો ભાઈના છોકરાને ઠપકો ન અપાય, અને એટલો ઠપકો પાડોશીના છોકરાને ન અપાય, અને એટલો ઠપકો કોઈ ત્રાહિત ને ન આપી શકાય. ઘરવાળાને જેટલો ઠપકો આપી શકાય એટલો જુદા હોય એને આપી શકાય નહીં. આ તો લૌકિક વ્યવહારમાં છે કે નહીં? તો આચાર્ય મહારાજ જ્યારે આવું સંબોધન કરે અથવા આપણા શ્રી ગુરુ ક્યારે કોઈ આપણને ઠપકો આપે ત્યારે જેને ખરાબ લાગે છે તે અપાત્ર જીવ છે, જેને દુઃખ લાગે છે તે અપાત્ર જીવ છે. સુપાત્ર જીવને તો એ વખતે શ્રી ગુરુની વિશેષ કરુણાના દર્શન થાય છે અને એ વખતે એને શ્રી ગુરુની ઉપકાર બુદ્ધિ વૃદ્ધિગત થઈ જાય છે. શું થાય છે? એની ઉપકાર બુદ્ધિ વૃદ્ધિગત થઈ જાય છે કે આપે મારા ઉપર વિશેષ ઉપકાર કરીને આ વાત કરી, આપનો ઉપકાર હું કદી નહીં ભૂલું, કદી નહીં ભૂલું, એમ એને આવે. શું ગુરુદેવ બે વખત કે તો આ ત્રણ વખત કે આપનો ઉપકાર હું ભૂલીશ નહીં, નહીં ભૂલું, નહીં ભૂલું, એમ આ બોલું આમાં છે. જેને પરમ એને છોડ છોડ એમ કહ્યું, જેણે સમસ્ત સંદેહ વિપર્ય અને અનધ્યવસાય દૂર કરી દીધા છે અને જે વિશ્વને એટલે સમસ્ત વસ્તુઓને પ્રકાશ માને એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞ જ્ઞાનથી સ્ફુટ કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગ સ્વભાવ રૂપ જીવ રહે તે કેવી રીતે પૂતગલ રૂપ થઈ ગયું? અહીંયા વિશેષ વાત શું છે કે આત્મા ઉપયોગ લક્ષણ વાળો છે એને કહેવા માટે એમ કહ્યું કે જે વિશ્વને પ્રકાશમાં અદ્વિતીય જ્યોતિ છે એવું જે સર્વજ્ઞપણું એનાથી એકદમ સ્પષ્ટ સ્ફુટ એટલે વિશદ, શું સંસ્કૃતમાં શું શબ્દ વાય પ્રશ્ન, સ્ફુટીકૃતમ, સ્પષ્ટ, સ્પષ્ટપણે જાણ્યું છે કે આ જીવ ઉપયોગ લક્ષણ છે. આ જીવને ઉપયોગ લક્ષણ કહેવા માટે સર્વજ્ઞ સ્વભાવને પણ આટલા વિશેષણો લગાડ્યા. શું કે આખા વિશ્વને પ્રકાશવાનું જેનું સામર્થ્ય છે એને બધા જીવોને ઉપયોગ લક્ષણ વાળા જોયા છે. પોતાના આત્માને તો અનુભવથી ઉપયોગ લક્ષણ વાળો અનુભવ્યો છે પણ એ સંપૂર્ણ અનુભવ થતા આખા જગતના પદાર્થો જાણતા અનંતા જીવોને જાણ્યા એ બધાને ઉપયોગ લક્ષણ વાળા જાણ્યા છે. આ લક્ષણમાં કોઈ બીજી ગડબડ ન કરી જાય ને એટલા માટે આટલું વજન મૂક્યું. ઉપયોગ લક્ષણ કહેવામાં વેઇટ મૂક્યું છે, વજન મૂક્યું છે આચાર્ય મહારાજે આની સાથે. એનો અર્થ શું છે કે બહુ મહત્વવાળી આ વાત છે. અહીંથી લક્ષ બંધાય છે ને, ઓળખાણથી લક્ષ બંધાય છે ને, એટલે અહીંયા વજન મૂક્યું છે. અને આ સિવાય ઓળખવા માટેનો કોઈ મુમુક્ષુ જીવ અન્યથા પ્રયત્ન ન કરી બેસે એટલે વજન મૂક્યું છે. સર્વજ્ઞને વચ્ચે નાખીને વજન મૂક્યું છે. વાત તો નહીત્ર ઉપયોગ લક્ષણ તો સાધારણ વાત લાગે કે નહીં, અહીંયા ભૂલ થાય તો અસાધારણ ભૂલ છે. શું અહીંયા ભૂલ થાય તો અસાધારણ ભૂલ છે. આવી વાત છે, આપ ખ્યાલ ન આવે પણ ભૂલ થાય ત્યારે ભલે પોતાની કે બીજાની પણ ભૂલ થાય ત્યારે એની ગંભીરતા સમજાય છે. આત્માને ઓળખવા માટે ઉપયોગ લક્ષણ સિવાય બીજી વાતને અડાય નહીં, બીજી વાતને વિચારાય એને લક્ષમાં લેવાય નહીં. શું આવી વાત છે? ભલે ઓળખાતા હું પણ થાય છે, હું પણ થતા અસ્તિત્વ ગ્રહણ થાય છે, છતાં અસ્તિત્વથી ઓળખાય નહીં એમ કે છે. ઠીક સર, છતાં અસ્તિત્વથી ઓળખાય નહીં આવી વાત છે. ઉપયોગ લક્ષણ સિવાય ઓળખવાનો બીજો કોઈ પ્રકાર છે જ નહીં. ચારસો 445 પંદર ગાથા છે ને, 246મો કળશ છે. એમાં તો ભૈચંદજી પંડિત ભાવાર્થમાં ચોખ્ખું કરે છે કે ઉપયોગ લક્ષણમાં દર્શન ઉપયોગ પણ નહીં, અને ઉપયોગ લક્ષણ કહેતા એનો ચૈતન્ય શક્તિ એટલે ત્રિકાળી ગુણ પણ નહીં, પારિણામિક ભાવ પણ નહીં. પારિણામિક ભાવ લક્ષણ છે એ વિષય એ શબ્દ પ્રયોગ નિયમસારમાં બહુ કર્યો છે. પારિણામિક ભાવ લક્ષણ આત્મા છે, પણ ત્યાં ઓળખવાનું પ્રકરણ નથી, ત્યાં ભાવનાનું પ્રકરણ છે. જેને આત્માને ઓળખ્યો છે એ ભાવનામાં જાય છે, ત્યાં લક્ષણનો અર્થ સ્વરૂપ થાય છે. લક્ષણનો અર્થ અહીંયા ચિહ્ન નથી લેવો, સ્વરૂપ લેવો છે. લક્ષણના બે અર્થ થાય છે, એક ચિહ્ન અને એક સ્વરૂપ. એટલે એમણે ના પાડી છે ત્યાં, અને એનું એનું લોજિક આપ્યું છે. કેમ કે તે ઓબ્જેક્ટ છે, તે શ્રીકાળી પારિણામિક ભાવ છે, તે અવ્યક્ત છે અને લક્ષણ વ્યક્ત છે. માટે ઉપયોગ લક્ષણ સિવાય ઓળખવાનો બીજો કોઈ અજ્ઞાની જીવને આધાર નથી. એ પોતે ચર્ચા બહુ સારી કરી છે ગુરુદેવે, તો બહુ સરસ એના ઉપર પ્રવચનો આપ્યા છે. પ્રગટ છે, સાકાર છે, અનુભવ ગોચર છે, એ બધા શબ્દો લીધા છે. અહીંયા પણ જરા એ વિષયે આચાર્ય મહારાજ હાથ ઉપર લીએ છે કે ભગવાનને ક્યાંય સંદેહ નથી. આ ભગવાનનું વિશેષણ છે સર્વજ્ઞપણાનું. કોઈ તત્વમાં એને સંદેહ નથી, કોઈ તત્વમાં એમનું વિપરીતપણું નથી, ક્યાંય એમને ભ્રાંતિ એટલે અનધ્યવસાય થયો નથી. એ બધું નિષ્પાયમાં પછી સર્વજ્ઞપણું પ્રગટ થયું છે. અને એ સર્વજ્ઞ એ ઉપયોગ લક્ષણ જીવ છે, સ્થાપિત કર્યું છે. એમની સ્થાપના ને ઉઠાપાય એમ કેવું છે, સર્વજ્ઞ થી સ્થાપિત આ વાત છે. બહુ જોર થી વાત કરી છે, ટાઈમ થયો છે, વિશેષ લઈશું.